ચિત્રમાં મૂકી અને પરમાર્થની સાધના કેવી રીતે થાય. જ્ઞાની કે છે કે કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા, એક પણ પ્રકારનો મર્યાદા ધર્મ હે પ્રભુ હે નાથ હું સાચવતો. અરે મર્યાદા તો જ્ઞાનીઓએ ક્યાં સુધી કીધી છે?
પુષ્પ પાંખડી જાદુ ભાઈ જિનવરની ત્યાં નહીં આજ્ઞાય, સર્વ જીવનું ઈચ્છો સુખ મહાવીરની શિક્ષાઓ.
કૃપાળુ દેવે તો મોક્ષવાણાના પાઠમાં બીજા જ પાઠમાં કહે છે કે તું મને ધર્મનું પૂછે છે, લે હું તને ધર્મ તત્વ જો પૂછ્યું મને તો સંભળાવું સ્નેહ અને પ્રેમથી કહો.
વાક્યુ ભાષણ માં ભગવાન ધર્મ બીજો દયા સમાન.
અરે ભગવાને ભાષણમાં ભાખ્યું એટલે જિનેશ્વરની દેશનામાં દયાથી ઉત્કૃષ્ટ બીજો એકે ધર્મ કયો? અહિંસા પરમો ધર્મ. જગતના જીવોની છકાઈના જીવોની જૈણા એની રક્ષા એની યતના આ મર્યાદા નથી. ગમે તેમ હાયલા છે, ગમે તેમ કહ્યું છે, ગમે તેમ ધમ ધમ કરતો હાલે છે, જ્ઞાની તો એની પણ ના પાડે છે. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, કંઈ પણ કરવું હશે તો ભાઈ બીજા તારી જેમ જગતની અંદરના બીજા જીવો પણ જીવી રહ્યા છે આસપાસ. શું તો મંડાણો છે, આંધળો થઈને, મગરૂબી થઈને, અભિમાનમાં મદોન્મત થઈને, હું પાપી છું, હું બહુ મદોન્મત કરીને કર્મરત થઈ ગયો, મદોન્મત છું. મદોન્મત છું એટલે હાથી જેમ પોતાની રીતે મદમાં ચાલતો હોય અને ત્યારે એ જગતના જીવનો વિચાર ન કરે કે કેટલા જીવોનો નાશ થશે, ત્રાસ થશે. એમ હે પ્રભુ હું પણ મનોરમત થઈને ચાલુ છું, કારણ કે કોઈ મર્યાદા હવે મેં રાખી. મહાવીરના શાસનની કોઈ મર્યાદા કરી? જૈનત્વની કોઈ મર્યાદા આપણા ઉપર કરી? મનુષ્ય તરીકેની કોઈ મર્યાદા આપણા ઉપર કરી? વ્યવહારના ધર્મ પછી આપણે વિચાર કરીએ કે પિતા માતા ભાઈ ભગીની સૂત દારા સ્ત્રી નણંદ ભોજાઈ સાસુ દેરાણી જેઠાણી સમોવડિયા વેવા વેલા મિત્ર પુત્ર કલત્ર સમાજના લોકો આ બધા પ્રત્યેનો કંઈ ને કંઈ મર્યાદા ધર્મ છે, એને જ સંસ્કૃતિ કહેવાય. આ બધા ધર્મનો સરવાળો એ દેશની સભ્યતા અને એ દેશની સંસ્કૃતિ કહેવાય. કયા મૂલ્યો સંસ્કૃતિના, સભ્યતાના કયા ધોરણો આપણે જાળવી રાખીએ છીએ, કેના પ્રત્યે આપણે સભાન છીએ કે આમ થાય ને આમ ન થાય. ડૂઝ એન્ડ ડોન્ટ્સ, વિધિ અને નિષેધ, કળિયુગના પ્રભાવના કારણે એના સર્વ પ્રકારના મર્યાદા ધર્મથી હું રહિત થયો છું. નહીં મર્યાદા ધર્મ, એક પણ ધર્મ સમય કુટુંબમાં કુટુંબની મર્યાદા ખબર નથી પડતી કે ધર્મ પ્રવેશ ક્યાંથી કરશે આપણા ઘરમાં? અંતરમાં પ્રવેશ તો પછી રહ્યો, પણ આપણા ઘરમાં પણ ધર્મનો પ્રવેશ થશે કયા દ્વારથી? તો એ નહીં વ્યાકુળતા જુઓ પ્રભુ, આ હું જોઈ રહ્યો છું સર્વનાશ થઈ રહ્યો છે, તો પણ વ્યાકુળતા નથી, એની ચિંતા નથી. તો એ નહીં વ્યાકુળતા, તો એ નહીં વ્યાકુળતા, આ મર્યાદા ધર્મ રહ્યો નથી અને તોય મને એની જરાય વ્યાકુળતા નથી, આનંદ છે. મર્યાદા ધર્મ જેમ જેમ તૂટતો જાય છે તેમ તેમ વ્યાકુળતાની ક્યાં વાત કરે? અભિમાન અમારે એવું કઈ નહીં, અમારે આમ તેમ. મર્યાદા ધર્મ તૂટે એ જીવના આપણા બધાના જીવનની અંદર કોઈ પરમ તત્વને પ્રવેશવાનું દ્વાર છે. આ મર્યાદા આચાર ધર્મ એ મર્યાદા છે, વ્યવહાર ધર્મ એવી અનેક પ્રકારની મર્યાદા છે. જૈન કોને કહેવું? તો આ બધી રીતભાત લઈએ ત્યારે કહીએ કે આને જૈન કહેવાય. જૈનત્વ એની અભિવ્યક્તિ શું? પણ આવી કોઈ મર્યાદા નથી, એટલું જ નહીં પ્રભુ મર્યાદા નથી, એટલું જ નહીં એથી આગળ કે નથી એની મને વ્યાકુળતા. એક તો ન હોવું અને બીજું ન હોવું એનો ખેદ પણ. જુઓ પ્રભુ મુજબ, પ્રભુ મારા કર્મ તો જુઓ, અમારી દશા તો જુઓ, અમને મર્યાદા તૂટે એનો ખેદ પણ, એનો હૃદયમાં એની કસક હોવી જોઈએ પણ નથી. કે આ મર્યાદા ધર્મ અમારો નષ્ટ થવા બેઠો છે. શાસનની મર્યાદા, સિદ્ધાંતોની મર્યાદા, આચારની મર્યાદા, અહીંયા મર્યાદાની જે જે ભૂમિકાએ જે જે અપેક્ષિત છે તે વ્યવહાર એને મર્યાદા, એ આપણી સભ્યતા, એની એ સભ્યતાનો સરવાળો આખા સમાજની જે હોય એ એની સંસ્કૃતિ કહેવાય. કે ભાઈ પશ્ચિમની સંસ્કૃતિ અને પૂર્વની સંસ્કૃતિ એમાં ફરક શું, એ જ્યારે આપણે ફરક કાઢવા બેસીએ ત્યારે બંનેના મર્યાદા ધર્મ લે, એટલે આપણને બંનેની સંસ્કૃતિ જણાય. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ રામ, પ્રાણ જાય તો વચન, વનવાસ સહન કરવો પડશે પણ પિતાની આજ્ઞાનું ઉઠાપન હું કરીશ. અનેક પ્રકારના જીવનની અંદર આવા મર્યાદા ધર્મ, તો આવા મર્યાદા ધર્મનો સરવાળો એટલે જ સંસ્કૃતિ. જે સમાજ, જે પરિવાર પોતાની મર્યાદાથી વિહીન થાય છે એ તો પછી પશુ જીવનમાં ચાલ્યો જાય. પશુ જીવનમાં કોઈ મર્યાદા ન હોય. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આ ચારે ચાર સંજ્ઞા જીવોની અંદર બધી જ ગતિમાં અને બધી જ યોનિમાં હોય છે. ફરક શું પડે મનુષ્યમાં અને તેરેંચમાં? પ્રાણી પણ જ્યારે ભૂખ લાગે ત્યારે ખાય, ભય આવે તો ભાગી જાય, ઊંઘ આવે તો સૂઈ જાય, અને ભોગની ઈચ્છા થાય ત્યારે ભોગ ભોગવે. પણ એમાં કોઈ મર્યાદા નથી. શું ખાવું, શું ન ખાવું, ક્યારે ખાવું, ક્યારે ન ખાવું, કેટલું ખાવું, કેટલું ન ખાવું, ભક્ષ અભક્ષનો ત્યાં મર્યાદા નથી. સ્થાન વિશેષની કોઈ મર્યાદા નથી. એને નિંદ્રામાં પણી, એને ભયમાં પણી, અને એને ભોગમાં પણી. એને એમ છે કે અમારા આ છે અંતરના સગા છે. મનુષ્યના જીવનની અંદર મનુષ્ય શા માટે સૌથી ઉજળો છે, શા માટે સર્વથી સંસ્કારી છે? મનુષ્યના જીવનમાં જ આ મર્યાદાની સંસ્કૃતિ છે, દેવલોકમાં નથી. દેવલોકમાં મર્યાદાનો ધર્મ, મર્યાદા છે તો સંયમમાં આવી શકાય. મર્યાદા ન હોય તો સંયમનો ક્યાં અર્થ હતો? સંયમની ક્યાં વાત આવી? મર્યાદા હોય તો છે ને, એની ભૂમિકા શું છે? જ્યાં મર્યાદા નથી ત્યાં સંયમ, અને સંયમ નથી ત્યાં સિદ્ધિ ક્યાંથી? મનુષ્ય જીવનની ઉત્કૃષ્ટ ભૂમિકા કીધી છે. એટલે જ આર્ય ભૂમિ અને અનાર્ય ભૂમિના જ્ઞાનીઓએ ભેદ પાડ્યો, આર્ય સંસ્કૃતિ, અનાર્ય સંસ્કૃતિ, ભોગની સંસ્કૃતિ, ત્યાગની સંસ્કૃતિ, ભૌતિક અને આધ્યાત્મિક બે સંસ્કૃતિના પ્રભાવો જગતની અંદર જુદા છે, એની મર્યાદાઓ જુદી છે. આ મર્યાદાઓ છે કે બસ આ થશે, આ નહીં થાય. કોઈ કહી શકે કે આ આવું આવું કૃત્ય આ નહીં કરે, શું કામ? તો કે એની મર્યાદા છે એના ધર્મની, એના સમાજ, એના કુટુંબની. આપણે છોકરાઓને પણ કહીએ કે તને શરમ ન આવે, તો કેનો દીકરો છું તે વિચાર ન કરે. કોણ આપણા બાપ દાદા? આપણે ક્યાં? આ મર્યાદા જ્યારે કુટુંબમાંથી ભૂલાઈ જાય ત્યારે શું થાય? એક બંધન રહેતું નથી. પછી કુસંસ્કારો અને અસંસ્કારો ઝડપ ભેર પ્રવાહથી દોડ્યા, મર્યાદાની પાડ જે હતી એ તો તૂટી ગઈ. કેટલીક વાર ભૌતિક સુખના નામે, ધન સંચયના નામે, પ્રગતિશીલતાના નામે આપણે કેટલી મર્યાદા ઉપર પગ મૂકીને ચાલીએ છીએ, અને પરિણામ શું આવે છે? પોતાના પરિવારમાંથી, પોતાના સમાજમાંથી, પોતાના જે કંઈ દેશની મર્યાદાઓ બધી તૂટતી હોય તો આખરે પરિણામ શું? ધર્મ ભ્રષ્ટતા સિવાય બીજું કંઈ પરિણામ આવી શકે નહીં. મર્યાદા ધર્મ તો એ નહીં વ્યાકુળતા. જુઓ પ્રભુ મુજબ કરો, હે ભગવાન જુઓ તો ખરા મારી દશા, કે તોય મને એની વ્યાકુળતા નથી, જરા એનો રંજ નથી, એનો ખેદ નથી, એથી વિપરીત છે, એનું અભિમાન છે, એનો ઉલ્લાસ છે, એના મલાવા કરવા છે બધા, કે અમારા ઘરમાં મર્યાદા કેટલે હદ સુધી નથી એની જાણે સ્પર્ધા કરવી હોય એમ બોલો, કે અમારા તો અમારા તો કાંઈ નહીં, અમારો તો વહુ હોય તો એ સાસુને ગ્લાસ આપે કે તું બિયરનો પી, એક ડાયરેક્ટ તું પી, સહેજ પેનની બાટલી આમ અમે એમ ઉઠાડી, અમે તો એવું અમારી પાર્ટી હોય ત્યારે તો આવું બધું. વાહ, મલાવા છે, અભિમાન છે, આંધળો ભીત થયો છે જે ભૌતિક પદાર્થોમાં ભૌતિક સુખોની કોઈ ક્ષેત્ર વિશેષને રહેવું એક વાત છે અને મર્યાદા વિહીન રહેવું બીજી વાત છે. તો એ નહીં વ્યાકુળતા, જીવો પ્રભુ પ્રભુ મારા હાલ તો જુઓ.
સેવાની પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ, દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પરરા.
હે પ્રભુ, તારી સેવા માટે જે જે વસ્તુ પ્રતિકૂળ છે, જે બંધનરૂપ છે, તારી સેવામાં જે અવરોધ છે, પ્રતિબંધરૂપ છે, આવા બંધનોનો મને ત્યાગ નથી. મારા જીવનમાં ત્યાગ શેનો હોવો જોઈએ? કે જે મને પરમાર્થમાં વિઘ્ન ઉભું કરે એનો. હિસાબ સીધો, કઈ વસ્તુ ત્યાગ્ય કરવી જોઈએ? સેવાને પ્રતિકૂળ છે તે બંધન નથી ત્યાગ, એ બંધનનો ત્યાગ નથી. અને એવા બંધન ઉભા કરી દે ઘણી વાર, કે જે બંધન ખરેખર સેવામાં એવો ત્યાગ કરીએ કે જેનાથી સેવામાં જ બંધન થાય, પ્રતિબંધ થાય. સમજ નથી ને? સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ, દેહ ઇન્દ્રિય માને નહીં કરે બાહ્ય પરરા. પ્રભુ શું કરું, મારી દેહની ઇન્દ્રિયો મારું માનતી મારા વશમાં, અને બાહ્ય ઉપર રાગ કરે છે, અને બાહ્ય ઉપર જેટલો રાગ છે એટલો તારી સેવામાં મને ભાગ છે. જેટલો મને બાહ્ય ઉપર રાગ, પણ મારી બાહ્ય રાગનું કારણ શું? આ દેહની ઇન્દ્રિયો, દેહની ઇન્દ્રિયો થકી પાંચ વિષયના 23, પાંચ ઇન્દ્રિયના 23 વિષયોથી આ જીવ આખા સમસ્ત સંસાર સાથે, પ્રાપ્ત કે અપ્રાપ્ત વસ્તુઓ સાથે પણ મોહ બુદ્ધિ અને આસક્તિથી જોડાયેલો છે. મળ્યું તો એમાંય છે અને નથી મળ્યું એની અભરખામાં એટલો જ છે. એવું ખરું કે મળ્યો છે એની અંદર જ રક્ત છે? એવું ખરું નથી મળ્યું એમાં પણ એટલો જ રક્ત છે જેટલું એને, અને ઘણી વાર મળ્યા કરતા ન મળવાની અંદર જેટલો રક્ત છે એટલો મળવામાં નથી. એને છે એનો સંતોષ, એને નથી એની અભરખા એટલી બધી છે કે દિવસ ને રાત ઊંઘ નથી આવતી. આ છે એને કારણે નથી આવતી કે નથી મળ્યું એને કારણે? હજી નથી. દેહ ઇન્દ્રિય માને જુઓ કેવી દશા છે, દેહની ઇન્દ્રિયો માનતી નથી. શબ્દ પ્રયોગ કૃપાળુદેવ મૂકે છે, અદભુત મૂકે છે. આ દેહ અને ઇન્દ્રિયો કોણ છે? દેહની ઇન્દ્રિયો માનતી નથી. માના દેહાત્મક બુદ્ધિ કેટલી બધી છે, પોતે દેહને વશ કેટલો છે, દેહાભ્યાસ કેટલો જોર કરે છે. આ દેહાભ્યાસ શું? તો કે ઇન્દ્રિયો આપણો કાંઈ માને નહીં એ દેહાભ્યાસનું સ્વરૂપ. જો આ દેહ તે મારો નથી, દેહ તે હું નથી, ઇન્દ્રિયોના વિષયો તે મારા નથી, અને હું મારા પોતાના આત્માનો ભાવનો સ્વામી છું, પણ મારા ભાવ અહીંયા કઈ ચાલે એમ. એટલે બે વ્યક્તિત્વ બે અથડામણ થાય છે, દેહનું વ્યક્તિત્વ અને આત્માનું વ્યક્તિત્વ, એમાં જીત કોની થાય છે? દેહના વ્યક્તિત્વની જીત થાય છે. અને હું સાંભળું છું શું કે દેહ તો જડ છે, દેહ ઇન્દ્રિયો માને, આ દેહની ઇન્દ્રિયો મારું માનતી નથી. અને શું કરે છે? કરે બાહ્ય, બહાર ઉપર રાજ છે સંસારના, પર પદાર્થ, પર વસ્તુ, પર સંયોગ, પર કારણો, એમાં એને રાગ બુદ્ધિ છે, આસક્તિ છે.
તું જે વિયોગ સ્ફુરે તો નથી, વચન નયન યમનાય, નહીં ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિકમાં.
આગળ આલોચના આગળ વધે છે, પ્રભુ તું જે વિયોગ સ્ફુરતો નથી, મને ક્યારે એમ નથી લાગ્યું તારો વિયોગ છે, આવી ક્યારે સ્ફૂર્ણા થઈ ગઈ, ફલાણો નથી મેળ્યો, ઢીકણો નથી મેળ્યો, આ નથી મેળ્યો, એ બધાનો વિયોગ લાગે, ચાર દિવસથી આનો ફોન નથી, આ યાદ કરે, કાં કેમ છો, શું હમણાં ક્યાં દેખાતા નથી, પણ શું દેખાય કાકા, તું ભાઈ અમારે દૂધ બેઠો છે, કેમ દેખાય, પણ ફોન તો કરવો જોઈએ, ભલા મને ફોન તો કરવો જોઈએ કે નહીં, અહીંયા બેઠા બેઠા દેશમાં ફોન તો કરીએ ને, કેમ છો બધા, બધા એમ જ છે, કેમ હોય, સૌ સૌના કર્મે આખું જગત જીવ એ કર્માધીના, સૌ પોતપોતાના કર્મ પ્રમાણે છે, પણ હવે સમજે કે આ કઈ મારું ભલું કરવાનો નથી, એટલે કઈ સારું છે, સુખી એ સુખી આપણને, અને એ કહે તો આપણે શું કરવાના છે, જગત તો આ જ છે. ભગવાન નો વિયોગ ક્યારે લાગ્યો? પ્રભુ નો વિયોગ લાગ્યો, પરમ તત્વ નો વિયોગ થઈ ગયો. આ જીવી પરમ તત્વ નું અનુસંધાન છૂટી ગયું. મહાવીર ના સંતાન છીએ, પણ મહાવીર સાથે અનુસંધાન શું? આ અમારી આખી પરંપરા છે, પરંપરા ને આપણું જોડાણ કેટલું, તું જે વિયોગ સ્ફૂરતો નથી, પ્રભુ ક્યારે મને તારો વિયોગ સ્ફૂરતો નથી, પેલા તો પેલા વિયોગની તાપની વાત કરી હતી હું અગાઉ, જે કે નહીં વિરહનો તાપ, અહીંયા તાપની ક્યાં વાત કરે છે, સ્ફૂરતો જ નથી, સ્ફૂરતો નથી એટલે ક્યારે જ નથી આવતો, ચાર મહિને, છ મહિને, બાર મહિને, કોક એમ કે ક્યારે પણ, બાર મહિને તો ભલા મને તમે અમારી ખબર કાઢો, પણ આ પ્રભુ માટે તો આપણને ખબર નથી કેટલા કાળથી પ્રભુને યાદ નથી કર્યા, કારણ કે એનો નંબર આપણી પાસે નથી, એનો નંબર નથી, બાકીના બધા છે. એનો વિયોગ સ્ફુરે તો એને આપણે યાદ કરીએ, કોકનું આપણને વિયોગ ફેલ થાય કે ઓલા ઘણા વખત ત્યાં ખબર નથી હોય એ ભાઈ છે કે નહીં, કોઈ દેશમાંથી આવે પૂછો ઓલા ભાઈ છે કે નહીં, જીવે છે કે મરી ગયો, બોલો એની ચિંતા કરવા, એ જીવે છે કે મરી ગયા, કા તો કે અમે નીકળ્યા ત્યારે એ માનતા બહુ હતા, એ માનતો જ રહેવાનો, તમે નીકળ્યા કેટલો સમય થયો, તો કે આઠ મહિના થયા, આટલો કા પતી ગયો, સરકાર જીવતો હવે અહીંયા બેઠા બેઠા હવે જીવે છે કે મરી ગયા, આ પ્રભુ છે કે નહીં, આવો વિયોગ થયો કે ભાઈ અમે નીકળ્યા ત્યારે તો રોજ જતા હતા દેરાસર, રોજ જતા હતા ઉપાસરે, અમારો ધર્મ, અમારી પરંપરા, અમારી સભ્યતા, તું એનો વિચાર કર્યો કે એ જીવે છે કે મરી ગયા, પ્રભુ તું તારું સ્વરૂપ, તારો ધર્મ, તે બતાવેલો માર્ગ, પ્રભુ તો પ્રભુના માર્ગથી છે ને, તો પ્રભુનો માર્ગ છે કે નહીં એની ક્યારે વિચારણા કરી, તું જે વિયોગ સ્ફૂરતો નથી, સ્ફૂરના જયારે આપણે આપણામાં ગળાડું હોય ને ત્યારે કોઈ ન સાંભળે, જીવ જયારે સ્વાર્થની અંદર દેહિન્દ્રિયના આધાર ઉપર, ઓલી તો માનતી નથી આપણું કામ, અને દેહિન્દ્રિયો બાહ્ય ઉપર રાગ કરે કે થોડા આપણા ઘરના લોકો ઉપર રાગ કરે. જેની ઇન્દ્રિયો બાહ્ય ઉપર રાગ કરે તો શુક્રવાર નો ગયો હોય તો સોમવાર સુધી પાછો ન આવે, તો ત્યારે એને ઘરને ન સાંભળ્યો, કોઈનો વિયોગ એને સ્ફુરે નહીં. પણ તમને કોઈ અમે યાદ ન આવ્યા અહીંયા હતા તો ત્યાંથી યાદ આવે. દેહ ઇન્દ્રિયો માને નહીં, કરે બાહ્ય પર તું જે વિયોગ સ્ફુરે. પ્રભુ ક્યારે જીવનની અંદર મને તારો વિયોગ છે એવી સ્ફુરણા એ પણ થતી નથી. વચન નયન યમન દશા તો જુઓ, અમારા વચનમાં એટલે અમારી વાણીમાં, નયન એટલે અમારી આંખોમાં, યમ એટલે સંયમ નિયમ નથી. વચનમાં સંયમ નથી, આંખોમાં સંયમ. આંખો જ્યાં ત્યાં ભટકે છે સંસારના ભોગ અને ઉપભોગની અંદર, તારે બાજુ ડાકોડિયા મારે છે. તૃષ્ણા અને વાસનાના સાફોને આંખમાં પહેરાવો તો આંખની દ્રષ્ટિમાં શું દેખાય અને આંખની દ્રષ્ટિ ક્યાં પડતી હોય, જંખતી હોય, શું જંખતી હોય, શું જોવા માટે જંખતી. ન દેખાતું હોય જોવા માટે જંખે, અને ન દેખવા યોગ્ય હોય એ દેખવા માટે પણ આ દ્રષ્ટિ જંખતી. કેમ કે નયનમાં નજરમાં સંયમ નથી, નજરનું નિયમ નથી. નજરનું મૌન, દ્રષ્ટિનું મૌન. આંખની અંદર એવા પદાર્થો પ્રત્યે ઉપયોગ છૂટી જાય. આંખ તો આપણે બીજું શું ફોડી ના નાખે, પણ ઉપયોગ છૂટી જાય. એ વસ્તુ હોય તો અહીંયા ચિત્તની એક પણ વૃત્તિ ત્યાં જાય, કેમ કે આંખનો સંયમ છે, દ્રષ્ટિનો નિયમ છે, દ્રષ્ટિનું મૌન છે, વચનનું મૌન એમ દ્રષ્ટિનું મૌન, નજર વાણીનું, વાણીના મૌનમાં પણ ક્યાંય એવી વાત ના થાય કે જે વાત જીવનની અંદરની અસંયમની વૃત્તિને ઉત્તેજિત કરે. પ્રભુ વચન નયન યમન, તમને શું વાત કરી, અમારી પથરી કેટલી કેવી. અમે તો આ બધી મર્યાદાઓ તો ચૂકી ગયા છીએ, એકે તારી સેવામાં આવતા પ્રતિબંધનો ત્યાગ પણ અમારાથી થયો નથી. અમારી ઇન્દ્રિયો પણ કઈ અમારું માનતી નથી કે સાંભળતી નથી, બાહ્ય ઉપર રાગ કરીને બેઠી છે. તારો વિયોગ પણ અમને ક્યારે યાદ નથી આવતો, અને પરિણામ શું થયું છે, અમારી આંખ અને વાણીમાં પણ સંયમ નથી, નિયમ નથી. આંખ અને વાણીનો નિયમ નથી. ગમે તે પ્રકારના સંસારના દ્રશ્યો, ગમે તે પ્રકારના ચિત્રો, આના માટે આંખનો સંયમ કેટલો પાવરફુલ. ઇલાજી કુમાર એક નટડીની પાછળ પાગલ થઈ ગયા છે. સંયમ ધર્મ ચૂકીને ત્યાં જાય છે, અને નટડીને મેળવવા માટે ઓલો નટ એનો બાપ છે ને, એ કે છે કે અહીંયા તો વાંસળા ઉપર નાચતા શીખ આ બધી કલામાં, કારણ કે મારી છોકરીને પ્રણામીશ, પણ પેટ કેવી રીતે ભરી, તું તો સાધુ, તને ક્યાં કમાતા આવડે છે, આ કળા પારંગત થા, અને એમ લાગે કે હવે આ કળાથી તું કઈ બે પૈસા કમાઈશ તો મારી દીકરી તને પ્રણામ. નટડી ઉપર મોહ હતો. ઇલાચી કુમાર કીધી ભવ મંડપ મારે નાટક નાચી, એક ગામથી બીજે ગામ, દિવસથી રાત સુધી ભૂન ભૂન થઈ, પણ એક મારી વાંસળા ઉપર નાચતા નાચતા અંદર ક્યાં ગયું. એને વરાવનાર કોઈ એવી સદગુણ સંપન્ન, એવી રૂપ સંપન્ન કોઈ સ્ત્રી સાધુના પાત્રમાં ભિક્ષા અને પૂછે છે તો સાધુ આંખ ઉંચી કરીને જવાબ દેતા. દ્રષ્ટિનું ભાવ ભાણ ને દ્રષ્ટિની મર્યાદા, નજર પણ હાથ આડો કરી દે છે. બસ એ આ ધન્ય છે આ મુનિને. આવી સ્ત્રી એની નકડી કરતા તો સો ગણી સ્વરૂપમાન સ્ત્રી હતી, સામે આવીને ઉભે છે ને મુનિવરને પૂછે છે બે વાર ત્રણ વાર, તો પણ મુનિવર આંખ ઊંચી કરીને એની સામે જોતા એ દ્રશ્ય જુએ છે અને માસડેથી નીચે ફરી પાછો સંયમની સાધનામાં આવો. રામચંદ્રજી વનની અંદર સીતા માતાને શોધવા જાય છે અને રસ્તામાં પેલું ઝાંઝર આભૂષણ બતાવે છે, હે ભ્રાતા લક્ષ્મણ આ સીતા માતાનું છે, આ કુંડળ આ કંકણ. નાભી જાનામી કંકણમ, નાભી જાનામી કુંડળ, નુપુરમ જાનામી મેં નિત્યમ પાદમ વંદના. પણ ઝાંઝર મળ્યું તો કે હે રામ આ તો સીતા માતાનું છે, તો કે તને કંકણ ખબર નથી, તને સીતા માતાના કુંડળ ખબર નથી, અને તને આ સીતા માતાના ઝાંઝરાની ખબર છે. તો કે હા, રોજ ઉઠીને એને પ્રણામ કરું છું એટલે એનું ઝાંઝર પર પડું છું. આ છે આપણી મર્યાદા, આ છે દ્રષ્ટિનું યમ. એને ભાભીને માતા તુલ્ય ગણી છે, પણ મા તુલ્ય ગણીને પણ એની દ્રષ્ટિ તો એના ચરણમાં છે. આવું માણેલું મો, એક શબ્દ પણ મુક્તિ ક્યાંય એવો નીકળે નહીં કે કોઈ જીવ પણ દુભાય, એક પણ જીવની દુભવણી. તો વચન નયન યમન એ પ્રભુ અમારી વાણીમાં કે અમારા નજર દ્રષ્ટિમાં પણ સંયમ. એક એક પોતાની આલોચના કરે છે અમારી સંયમ બેફામ પણ આ ઇન્દ્રિયો અમને ચાલે છે કોઈ વસમાં ના, અને આ બધા તો અનિષ્ટતા કરો. નહીં ઉદાસ અને ભક્તથી તેમ ગુહા દીકરો, હે પ્રભુ નહીં ઉદાસ અનભક્ત થી. તારા જે અનભક્તો છે જેને તારામાં કઈ રસ નથી, અને જે કે છે પરમાત્મા પરમાત્મા બધું હુંબક છે, આ ધર્મ બ્રહ્મ ની ક્યાં વાત કરો છો, આ દેશમાં આવ્યા છો તો ખાવ પીવો બહુ જ મજા કરો, આવા અનભક્ત છે. ભક્ત જે નથી એનાથી મને ઉદાસીનતા નથી કે આનો સંગ મારે કરીને શું કરવું, આને ભાઈબંધી રાખીને મારું શું કામ છે. નહીં ઉદાસ અનભક્ત થી, હું તારા અનભક્ત થી ઉદાસ નથી. મને આપણી દોસ્તારી કઈ ફાવે એમ, આપણી દોસ્તારી જામે એમ, મિત્રતા તો સત્સંગની કરશું, સજ્જનો સત્સંગ પ્રેમીઓ. મુમુક્ષુના સંગમાં જે આનંદ આવે, આત્માના જે ચડતા પરિણામ, એ આવા જગતના ભોગ વિલાસીઓના સંગમાં રહેશું તો કે છે કે એનાથી દૂર રહેવાનો શું, તો કે ઉદાસીન થઈ જાય, એનાથી વેરવૃત્તિ રાખવાનું ના પાડી છું. વળી પાછું સમજો, ઉદાસીનતા એટલે શું, ઉદાસીનતા એટલે શું, ન રાગ ન દ્વેષ. ખૂબ ભાઈ જે જે કરતા હોય, નથી એના પ્રત્યે રાગ કે નથી એના પ્રત્યે દ્વેષ. રાગ નથી એટલે દ્વેષ કરવો, એનો રાગ નથી કરવો એટલે દ્વેષ કરવો. તો કે છે ના, નહીં ઉદાસ અનભક્ત થી. કાં તો હું આ અનભક્ત પ્રત્યે રાગ કરું છું, અને કાં તો એને ના પાડે છે. ભગવાન કહે છે ઉદાસીન થઈ, નહીં ઉદાસ અનભક્ત થી. આવા અનભક્તો જે તારા છે એના પ્રત્યે મારી ઉદાસીનતા નથી, કાં તો એને ઠપકો દેવા બેસું છું. પોતાની વડાઈ કરવી હોય તો કે શું કર્યો કર્યો ધર્મ, તમે શું કરવાના, અમે આમ કરીએ છીએ તેમ કરીએ છીએ, એ ઉદાસીનતાનો ભાવ છે નથી ને બાબા. કોઈનો ઉપહાસ કરવો, કોઈની ટેકા કરવી, કોઈની વિડંબના કરવી, અને તમે શું ધર્મ પામવાના હતા, તમે શું કરો છો બધું આવું કરો છો, તો કે ના તું ઉદાસીન. ખૂબ સમજવા જેવું છું ને, નહીં તો આમાં આમાં આપણે ક્યાં કહો તારા અનભક્ત, તો તારા અનભક્ત પ્રત્યે પ્રભુએ કઈ મૈત્રી ભાવ છોડીને એને દુશ્મની ભાવનું કીધું. ઉલું પણ કર્મબંધનું કારણ થાય, કારણ કે ત્યાં વાણીનો નિયમ છૂટી જાય. જો ઉદાસીનતા ન હોય તો વાણીનો નિયમ છૂટી જાય. તો પહેલા જ કૃપાળુ દેવે શરત મૂકી દીધી કે વચન નયન પેલા કીધું પછી કીધું નહીં ઉદાસ અનભક્ત થી, નહીતર આ તો અનભક્ત પ્રત્યે શું કરે, રોષ કરે, શું કરી લેવાના છો તમે? નહી, એ અધિકાર મને નથી. નહીં ઉદાસ અનભક્ત થી તેમ ગૃહાધિકમાં, એ જ રીતે ઘરની અંદર પણ ઉદાસ. આજે આપણી 100 વર્ષ પહેલા લખાયેલા આ દોહર આપણી સાંપ્રત પરિસ્થિતિને કેટલા અનુકૂળ છે, જે સ્થિતિમાં આપણે ભેરવાઈ ગયા છે, જે સ્થિતિમાં આપણે ભેરવાઈ ગયા છે, ફસાઈ ગયા છે. મારી સમજો, કદાચ આપણે પામી ગયા ખબર નથી, પણ જો આવું લાગતું હોય, પામી ગયા સરસ બંને રીતે, આપણે તો મધ્યસ્થ ભાવથી લઈએ, તો એ સ્થિતિમાં પણ ઘર પ્રત્યેની ગૃહાશ્રમનું જે વાતાવરણ છે, આ ભગવાનની વાતને કઈ પોષક નથી, તો એના પ્રત્યે શું રહેવાનું કીધું? ઉદાસ, કે રોજ ઝઘડો કરવાનો, રોજ ક્લેશ કરવાનો, રોજ રાગ દ્વેષના પરિણામ કરવાના, રોજ જપા જપી મારા મારી વઢવાડ કરવાનો. તેમ ગૃહાદિક, કારણ કે ધર્મનું વાતાવરણનું બેકગ્રાઉન્ડ અમારું ઘર છે. મારા ઘરથી પ્રારંભ ક્યાં થશે? દિવસના વધારે ને વધારે સમય ક્યાં રહેવું છે? ક્યાં રહેવું છે? ઘરમાં. એ ઘરની અંદરનું વાતાવરણ જો આપણી સાધનાને પોષક નહીં હોય તો શું થશે? તો તે સમયે શું કરવું? ઉદાસીન રહેવું, મૂંગો મારે. જો તારાથી પરિસ્થિતિ બદલી શકાતી હોય તો બદલા, અને નહીં બદલી શકાતી હોય તો સ્વીકાર. પણ ભેગો જોડાવાની આ પડી છે, ભેગું નાચવાનું કીધું છે. ઉદાસીનતામાં ન રાગ ન દ્વેષ, એટલે એની સાથે જોડાવાનું પણ નહીં, એનો તિરસ્કાર પણ નહીં, તો તારું કામ થયું. તેમ ગૃહાધિકમાં, કૃપાળુ દેવનો બોધ છે ને, એ જ્યાં જે ઉભો છે ને, એની ભૂમિકામાં જ એને ધર્મ શું છે. મોક્ષ પુરુષની ભૂમિકામાં ધર્મ છે. એ હજી મુનિવર નથી, આ મુનિ નથી થયું, આ 20 દોહરાનો ગાયક છે, એટલે હજી એને પોતાની ભૂમિકા સત્પુરુષના માર્ગમાં જીવને સદગુરુનું શરણ સ્વીકારવું છે, અને જેને સદગુરુનું શરણ સ્વીકારવું છે એનામાં દીનતા લાવવી છે, એટલે પ્રભુ પ્રત્યેની દીનતા લાવવા માટેના આ દોહરા છે. પરમ તત્વ પ્રત્યેની દીનતા લાવવાના આ દોહરા છે. અને એ દોહરાની અંદર વિવેક ચૂકાય નહીં, એટલે કે છે કે નહીં ઉદાસ અનભક્ત થી. આખો સમાજ તારો અનભક્ત હશે, એનાથી પણ મારે ઉદાસ રહેવાનું છે. અને તેમ ગૃહાદિક, એ જ રીતે મારા ઘરની અંદર પણ એ જ કરવાનું છે, કે ઘરમાં ધોકો લઈને ફરવાનું છે. દુનિયા તો આપણું સાંભળવાનું નથી, પણ ઘરમાં તો આપણે મુકાદમ કરે ને, નહીં. તેમ ગૃહાદિક, અનભક્ત અને ગ્રહ બંનેને કૃપાળુ દેવે સમાન ભૂમિકામાં મૂક્યા. ઉદાસીનતા એક શબ્દ મૂક્યો અને 2 શબ્દ એને મૂક્યા, અનભક્ત અને ગ્રહ. નહીં ઉદાસ અનભક્ત થી તેમ તેમ ગૃહાદિક
સ્વધર્મ સંચયનાય નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કામ.
હે પ્રભુ, અહમ ભાવથી રહિત નહીં. આ જીવનું એક મોટામાં મોટું દૂષણ એનો અહમ ભાવ છે, અને બીજું મમત્વ ભાવ. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ 6 પદની દેશના પ્રકાશી છે. કૃપાણુદેવ 6 પદની અંદર આ જ્ઞાનીઓએ દેશના કોણ? શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા એમણે આ દેશના પ્રકાશ. એનો ઉદ્દેશ એક જ કે અનાદિ સ્વપ્ન દશા રહેલા આ જીવની અંદર બે મોટામાં મોટા દુર્ગુણ છે, એક અહમ અને બીજું મમત્વ. એ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો જીવનો અહમ, એટલે યાદ કે છે કે પ્રભુ હું અહમ ભાવથી રહી નથી. અને આ અહમ પણ એટલે હું આત્મા છું એ પણ એક આધ્યાત્મિક અહમ પણ છે. અને હું મિસ્ટર એક્સ છું, પોતાની બધી હશે, ભણેલો ગણેલો બેરિસ્ટર ડોક્ટર ફરાણો ઢીકણો આવો તેવો, આટલી સંપત્તિનો માલિક આમ છે તેમ છે, આ પણ એક અહમ છે. અહીંયા કયો અહમભાવ થઈ જશે? દેહ સંબંધિત દેહને સંબંધિત બધા સંયોગો એનું અભિમાન. અરે જો આત્માનો અહમભાવ આવે તો જ્ઞાન થઈ ગયા ને, હું આત્મા છું આત્મા સિવાય કઈ નથી. આ પણ એક જીવનો જાગૃત છે, હું એમ આય. પણ અહીંયા અહમભાવ કયો છે કે જ્યાં જ્યાં દેહ ધારણ કર્યો છે ત્યાં ત્યાં તે દેહના પ્રકાર અને તેના પ્રસંગોની અંદર રહેલું પોતાનો મમત્વ ભાવ એને અહમભાવ કહેવાય છે. અને તે અહમપણું વિષય રાખીને પાછો બીજો દેહ ધારણ, આવા અનંત દેહ ધારણ કર્યા છે અને બધાનો અહમભાવ ભેગો થયો. આ જીવમાં અહમભાવના સંસ્કારો કેટલા? તો કે અનાદિકાળના જેટલા દેહ ધારણ કર્યા એ બધા દેહ એના પ્રકારના અહમભાવ પોતાની સાથે ચાલુ ને ચાલુ. હવે આ શું કરવું? આ કેટલા એની પાસે હશે એ અહમભાવ એને કૃપાળુ દેવે. સરસ રીતે એક પત્રમાં મૂક્યો છે, આ જીવે દેહ ધારણ કર્યો છે ત્યાં ત્યાં તે દેહ અને તે દેહના સંયોગો પ્રત્યેના અભિમાનને નિવૃત્ત થયા સિવાય એનું મરણ થયું છે. પરિણામ શું થયું? કે દેહનું અભિમાન ચાલુ રહે છે અને પોતે નીકળી ગઈ. નવો સંસાર શરૂ થયો તો લો અભિમાન ભેગું લેતો રહ્યો છે. એને જગત આખાની અધિકરણની ક્રિયાનો હેતુ કયો છે? કે આખા જગત સાથે કેવી રીતે જોડાયેલો છે? મનુષ્ય હોય તો મનુષ્ય તરીકે એનું બરોબર છે, પણ આ જીવના જયારે પરાક્રમ એના કર્મ જુઓ પ્રભુ પૂજે કર્મ, ત્યારે એનું કર્મ તો એવું છે કે જે એના એરિયામાં એના જ્યુરિસ્ડિક્શનમાં ના વિકામી કરતો. કારણ શું? તો કે જગત આખાની અધિકરણની ક્રિયાનો હેતુ શું? તો કે જ્યાં જ્યાં એને દેહ ધારણ કર્યા છે તે દેહ અને તે દેહ સંબંધી સંયોગો એનું અભિમાન એને ધારણ કર્યું છે અને તે નિવૃત્ત થયા સિવાય કર્યા સિવાય તે પોતે દેહ છોડીને ચાલી ગયો છે. માટે જૈન દર્શનમાં સંખારાની પ્રક્રિયા છે. રાત્રે સુતી વખતે પણ દેહ કદાચ છૂટી જાય તો દેહ છૂટતા પહેલા દેહ સંબંધી અભિમાન છૂટી જવું જોઈએ અને દેહ સંબંધી મમત્વ છૂટી જવું જોઈએ. માટે રાત્રે હે પ્રભુ જો સવાર પડે તો ઠીક છે અને ન પડે આવું. આ જગત સાથે મારે આવી નિત્ય ભાવ ખબર નથી સવારે ઉઠીશ કે નહીં. અને એ જ રીતે જયારે જીવનની અંતિમ પડાવે ત્યારે પણ આ જગત સાથે નિવૃત્તિના બધા જ ભાવ, બધી જ પ્રકારના આહાર, બધી જ પ્રકારના પરિગ્રહ, બધી જ પ્રકારના સંબંધો, સંસારમાં જોડનારા બધા જ કારણોથી નિવૃત્ત થાઉં છું. આવી નિવૃત્તિ ધારણ કરીને દેહ છોડે એ જીવ પૂર્વનું આરાધકપણું લઈને આવે, સંસ્કારિત થઈને આવે, એ ભવો ભવ ઉત્તરોત્તર પ્રગટ થતો જાય. અને ઓલો ભવો ભાથું લઈને આવે છે, શેનું લઈને આવે છે? એટલે મમત. હવે અત્યારે તો કઈ ઠેકાણું નથી, ખાવા બે ટંકનું ધાન નથી, એવું નથી પાયું, છતાં પણ એને સંસાર સાથેનું જોડાણ કેટલું? તો કે આખા જગત સાથે એનું જોડાણ છે. કારણ શું? તો સંસ્કારોનું બળ, એનું મમત્વ કેટલું? તો આખી દુનિયા સાથે મમત્વ એ વાત કરતો હોય તો આખી દુનિયા સાથે મમત્વથી વાત કરતો હોય. તારી પાસે તો દર ઠામડા છે, રસોઈ કરવાના પૂરા ઠામ કઈ હોય તો કોક માય માંગવા જાય, છતાં મમત્વની અપેક્ષા એ ચક્રવર્તીને જેટલું મમત્વ નહીં હોય તો આને ઝૂંપડી વાળાને યાચક ને પોતાના સંસારનું મહત્વ મમત્વ છે. કારણ શું? ઓલા પૂર્વના સંસ્કારો બધાનો સમૂહ થયો છે, સંચય થયો છે. એટલે કે છે અહમ ભાવથી રહિત સ્વધર્મ સંચય ના. એ પ્રભુ, મેં મારો પોતાનો ધર્મ છે એ જે સંચિત થવો જોઈએ, એ જે સંસ્કાર સંચિત થવા જોઈએ. આવું કઈ સંચિત કર્યું નથી. ઓલા જન્મો જન્મના કુસંસ્કારો સંચિત થયેલા પહેલા, પણ હું આત્મા છું. હવે અનાદિથી હું આત્મા છું કે આજે જ આત્મા થયો? તો તું જન્મો જન્મ સુધી ફરતો હતો તો એની કઈ કમાણી ખરી? હું આત્મા છું એવી સ્વધર્મની, કે તો પછી મારું કર્તવ્ય શું, મારો ધર્મ શું? તો કે એવું કઈ સંચય મેં કર્યો નથી. તો શું સંચય? કઈ મૂડી લઈને આવ્યો છું? અજ્ઞાનની અને મિથ્યાત્વની મૂડી લઈને આવ્યો છું? શુભ સંસ્કારોની પૂર્વના આરાધકપણાની કોઈ મૂડી મારી પાસે? સ્વધર્મ સંચય ના. જ્ઞાની કહે છે આ મનુષ્ય જન્મની અંદર તું તારા સ્વધર્મને ઓળખીને એનો સંચય કરી લેતો જા, કે આવતે વખતે કઈ ભાથું તો જોશે ભેગું. આલોચના પદમાં કહીએ ને કે પાંચ ગાઉ જાત્રાએ જવું હોય તો કઈ થોડુંક ભાથું લઈને જીવ નીકળે, કે થોડુંક ખાવા પીવાનું રાખજો. ફરવા જાય છે ત્યાં બધું મળે, છતાંય ભાઈ કઈ આપણને અનુકૂળ આવે કે ન આવે, માટે બે ચાર થોડાના ટીન લેજો, થોડુંક બીજું ભેગું બિસ્કીટ કે જે ઘરમાં હોય એકાદા થેલીમાં નાખજો, બે ગ્લાસ રાખજો. અરે પણ આ મારે કઈ નહીં, બધું મળે છે, પાછું લેતા આવજો, પણ તો લઈ જાઓ. કારણ કે ક્યાં શું હશે ખબર નથી. અને આ જ દેહ છોડીને બહાર જવું છે, ખબર છે ને બધે ક્યાં જવું છે, શું મળશે, બધી ખબર છે ને? કે કોઈ ભાતાની જરૂર છે? કે આ વિતરાગના રસોડે આવ્યો છું તો કઈક એનો ખોરાક લેતો જાજે બાપા. દુનિયામાં તો તને કઈક મળશે, પણ તું આ ગુરુના ચરણે આવ્યો છું, એના ઘરની વાનગી થોડીક લઈ જા ભાઈ, ઈ ભાતું કામ આવશે. થોડો ભક્તિનો રસ લેતો જાય એના કેનો તૈરસો થાય તો એ પી લેજે બાપા, બે પોળિયા ખાવું હશે તો એનું ખાય, એના સંસ્કાર. પણ સ્વધર્મ સંચય ના. અને કેટલી વાર વિતરાગના ધર્મમાં પેદા થયો? અનંત. અને શું લઈ આવ્યો? તો સ્વધર્મ સંચય. પ્રભુ અભિમાનથી રહિત નથી. જુઓ શબ્દ પ્રયોગ જોયું છે, અભિમાનથી રહિત નથી અને સ્વધર્મનું કઈ જરાય સંચય એક ડિગ્રી નથી. અને અભિમાન તો કે એના વિના તો હું જોઉં જ નહીં, ભયરો છું, ભારો છલકાવું છું, અભિમાન થી છલકાવું છું. ન ઉપડે એટલો સામાન લીધો છે કે માહિતી દેશમાં જતો હોય અથવા દેશમાંથી આવતો આપતો હોય તો એક ક્યાં થેલો લગાવ્યો છે, ક્યાં લગાવ્યો છે, પાછળ બાંધ્યો છે અને બે ઉપાડે છે. કોકને કે ભાઈ જરાક મદદ કરશો, પણ તારે શું દુનિયા લૂંટી લેવી છે? એમ જગતના કુસંસ્કારો મમત્વ અભિમાન આ બધા ભરી ભરીને આવ્યો છે. અને સ્વધર્મ જરાય કાંઈ નથી ભાઈ. તો એ તો ભૂલી આવી ગયો, કેવી જીવની દશા છે. અહમ ભાવથી રહિત નહીં, એમાં તો સાહેબ કાંઈ પણ નથી. કયો એવો અહંકાર મને આવે? કયો એવો લાગે? કયો એવો લાગે? સ્વધર્મ સંચય નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાય. સ્વધર્મનું તો નથી પણ અન્ય ધર્મ એટલો બધો છે એની નિવૃત્તિ જે જોઈએ, કે ભાઈ અન્ય ધર્મમાં એની નિવૃત્તિની કોઈ નિર્મળપણે મેં કંઈ કરી. દુનિયાભરની ઉપાધિમાં એ કહ્યું છે આનું શું થશે, આનું શું થશે, આને શું મળશે, આનું શું. આવી બધી પર વસ્તુ પર પદાર્થ અને પર સંબંધિત, જેને એની સાથેનો કોઈ શાશ્વત સંબંધ નથી. આપણે ગમે તેટલી કોઈની ઉપાધિ કરીએ ત્યાં સુધી કરવાના ઈ કે આપણે પાછું એવું છે ને કે જેની ઉપાધિ કરવી છે એ જીવવાનું છે, એવું નહીં. અને આપણે કરવું છે તો આપણે જીવવાના છે, કઈ ખબર નથી. પર સંબંધી પર જગતની અંદર આ ઉપાધિ એટલા બધા ધર્મો માની લીધા છે, એ અન્ય ધર્મ છે, વ્યવહારના ધર્મ છે. પણ આત્મકલ્યાણની અપેક્ષા એ ધર્મ કેવા કેવાય? અન્ય ધર્મ. વ્યવહાર ધર્મ છે પણ એ અન્ય ધર્મની કઈ નિર્મળપણું તો જોઈએ ને એમાં. મારે આ મારા છોકરાનું કરવું જ પડશે, એના વિને હલશે નહીં. આનું તો મારે જ કરવું પડશે, આ બધી જવાબદારી મારા ઉપર છે. અન્ય ધર્મના ભારથી આપણે એટલા બધા ઘણી વાર ભારથી જો પાછું કરતા ન હોય, કઈ સૈકો પાપડ બાંધવાની આપણામાં શક્તિ ન હોય. પણ ગામ સાથે જયારે વાત કરવી હોય ત્યારે એવો દેખાવ કરવાનો કે મારે શું કઈ ઓછું છે, જેને આખું હિન્દુસ્તાનનું શાસન એના ભાઈના ઉપર આપી દીધું હોય ને એવી ચિંતા કરે. એટલી અન્ય ધર્મની કઈ નિવૃત્તિ નથી, એટલી બધી એને ઉપાધિ લીધી છે અન્ય ધર્મની. વ્યવહાર ધર્મથી ક્યારેય નિવૃત્ત થતો નથી, નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કઈ. આ બધા ધર્મો છે એ સાપેક્ષ છે કે શાશ્વત છે? સાપેક્ષ છે. હું મારો પરાક્રમ ને મારો પુરુષાર્થ કઈ નહોતું, આટલું કરીને આવ્યું ને આટલું આગળ વધ્યો ને આમ 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 આગળ વધ્યા, એ બધી ગાથા ગાવા બેઠા ત્યારે આપણે કે તારા પ્રારંભમાં આવે પ્રારંભ ને પુરુષાર્થ બધું આપણું તો જોડતા લક્ષણ ફેવર કરે તો કઈ વાંધો નહીં. તારા ઘરે દીકરાનો જન્મ થયો તો બી વિધાતા એમ કીધું ને કે તારા બાપનું ભાગ્ય વાંચી લે, તારા માર્ગે લખવા જેવું છે. તારા બાપમાં એને તો કઈ નથી ને, જે જન્મ આપણા ઘરે જે બાળકોએ જન્મ લીધો છે એનું તો કોઈ ભાગ્ય છે જ નહીં ને, એનું કોઈ પ્રારબ્ધ પણ નથી ને, અને એનો કોઈ પુરુષાર્થની સંભાવના નથી ને, એ બધું આપણા ઉપર જ છે ને. અને પાછું કેવું કે બધા આત્માઓ સ્વતંત્ર છે પણ મારા ઘરે છોકરો છે ને એ પરાર્થ છે, એનો કરતા હતા હું, એનો બ્રહ્મા વિષ્ણુ મહેશ હું, હું ખવડાવે છે એટલું જ ખાઈ શકશે અને હું નહીં હોય તો આનો બધાને ખાશે શું? કેમ કે બીજા તો ભૂલી ગઈ છે, આના કર્મમાં લખવાનું ભૂલી ગઈ. આવા બધાને તો કઈ ન હોય ને, પછી એ ભગવાને કઈક એવું જાદુ કરીને બતાવવું છે કે તારા ગયા પછી તારા લેર પીધી દે, આ તારા મનનો ભામો તૂટે ત્યારે. અને આજે પણ જો કોઈ હોય ને આપણને જ્ઞાની બતાવે કે તારા પૂર્વ ભોગના સગા જોવા છે ક્યાં છે, અને જો બતાવી દઈએ તો આપણું વર્મન ઉતરી જાય, જલસો કરતા હો અને ક્યારેક